તારીખ 2/3/1991 શ્રી સમય સાવકળષ્ટિકા શ્લોક નંબર 23 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48
प्रकूलता संस्कार से हम विपरीत संस्कार कह सकते જેવો દેહનો દેખાવ છે તેવો હું છું એનો વિકલ્પ કરવો પડે છે. હું ફલાણો નામધારી છું એનો વિકલ્પ કરવો પડે છે. એવી જેટલી જેટલા સંબંધવાળી માન્યતા છે સેકડો એવો છું એ વગર વિકલ્પે પરિણતી ચાલે છે. પાકું કરવું પડે છે કે ભરાઈ જાય. સહજ પરિણતિ થઈ ગઈ છે કે હું આવો છું એનું કારણ સદા દિના એવા સંસ્કાર છે. જે જે શરીર કરવું યોગ્ય મળે તેવો છું તેવો અનુભવ એને ચાલુ જ રહે છે. તેવો એને સભાન પણ રહે છે. બધાથી એવું એક સંસ્કાર હું શરીર સાથેનું એકત્વ સંસ્કાર પણ જન્મવાનું છે. તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે કે જે જીવ આ જેટલા શરીરાદી પરિણામ છે તે બધા ઉત્કલ કરવાના છે કારણ નથી. તેથી આ પરિણામે પોતાને ભિન્ન શરીર જોડે રહેલું એ ખોખું છે અને એના ગુણધર્મો પ્રમાણે પરિણામ કરે છે. મારું એમાં કાંઈ ચાલતું નથી કેમ કે એને મારે સતત ભિન્નતા રહેલી છે. કોઈ કોઈ કાર્યો ઈચ્છા અનુસાર થતા હોય તો પણ મારું કાંઈ ચાલતું નથી એવું અંદરમાં સ્પષ્ટપણે ભિન્નપણાનું ભાન થવું જોઈએ. થોડું ઈચ્છા પ્રમાણે કાર્ય થાય તેથી શરીરને કાર્ય હું કરી શકું છું એવી જીવને અનાદિની ક્રાંતિ ચાલી આવે છે. પાછો હિસાબ કિતાબ નથી કરતો કે આખા દિવસમાં શરીર સંબંધી જેટલા વિકલ્પ કર્યા સેંકડો વિકલ્પ કર્યા એમાં કેટલા વિકલ્પ અનુસાર કાર્ય થયા કેટલા વિકલ્પ અનુસાર ન થયા વિકલ્પ એનો હિસાબ માટે તો પણ એને ખ્યાલ આવે એવું છે કે જે કાંઈ થાય છે તે સ્વયં થાય છે, મારી ઈચ્છા પ્રમાણે થઈ શકતો નથી. કેમ કે બહુ ભાગ નિષ્ફળતા આવે છે પણ રોજ મેં જે સાંજે મારી ઈચ્છા પ્રમાણે શરીરે કાર્ય કર્યું એમાં કેટલું 5% નહીં આવે તો 5% તો બરાબર ખરું કે મારું ચાલે છે નહીં પ્રશ્ન અસ્થાને છે. જીવ પોતે ચૈતન્ય દ્રવ છે જે શરીરના જળ પરમાણુને પરિણમતા કે પરિણમતા અટકાવવા કોઈ રીતે એમાં હસ્તક્ષેપ કરી શકે એવું નથી, એની પહોંચ નથી. પરમાણુની પર્યાય સુધી જીવની પહોંચ નથી, જીવ સુધી પરમાણુની પર્યાયની કોઈ પહોંચ. વ્યાપે વ્યાપકપણે ભેદજ્ઞાન કરે તો શરીર છે એ જોડે રહેલું એ ખોખું છે જેમ હીરો ને હીરાની ડાબલી જીવી ડબલીમાં હીરો છે એમાં ચૈતન્ય હીરો એની એની સાથે રહેલું એનું ખોખું ડબો છે, વ્યાપુ વ્યાપુ ભાવે જે વિજ્ઞાન કરે તો એને સ્પષ્ટપણે ખ્યાલમાં આવે એવું છે કે આ પાડોશમાં રહેલું એ ખોખું માત્ર પાડોશી છે. અને એ કહે છે પાર્શ્વવર્તી, પાર્શ્વવર્તી એટલે પાડોશમાં વર્તી રહેલું. સંસ્કૃત ભાષાનો શબ્દ કેવો છે એનો અર્થ એમણે ભિન્ન સ્વરૂપ કર્યો છે, પણ ખરેખર એનો શબ્દાર્થ એવો છે પાડોશમાં વસનારો શરીર છે, તું એ નથી તારો પાડોશી છે. પાડોશી એમ કહે વસ્તુ એને મેળ ખાતો એની વાત છે. આ તો તમારું જ ઘર છે, શું કે તમારું જ ઘર છે, આ ઘરમાં તમારે કઈ સંકોચ રાખવાનો હોય નહીં. એટલા બધા પ્રેમથી કહે પણ એમ માની લઈએ તો આવનારો કે ખરેખર મારું ઘર છે તો ઉપાધિ મૂકી છે તો ઉપાધિ ન થાય. એમ શરીર પાડોશમાં રહેલું છે, પાડોશ પૂરતો સંબંધ રાખતો એનું ધણી થઈને બેસી જા, શરીરનું ધણી તે ઉપાધિ વધી જશે, દુઃખ વધી જશે, અશાંતિ થઈ વધી જશે. હા એ તો કહેતું નથી, એ તો આડું હાલે છે, સીધું હાલતું જ નથી. આ પાડોશી ઘરવાનું નથી, આડો હાલે છે આ પાડોશી. આજુ માદું હાજુ માદું થયા જ કરે, માંદા પડવાની ડાક્ટરની ઈચ્છા ન હોય પણ એનું ચાલતો નથી. ગમે એટલી પ્રિઝર્વેટિવ મેડિસિન ખાય, પ્રિઝર્વેટિવ એટલે અમુકથી રોગ ન થાય એના માટેની દવા ખાય, પણ ફટકાય પડે. હવે પાડોશી આગળ આવે છે તો એ પોતે વળગતો જાય છે, ચોંકતો જાય છે. આવી મૂર્ખતા પોતે કરે છે, શું કરે છે મૂર્ખતા કરે છે તો પોતે કરે છે. શું કહે છે કે હે ભગી જીવ, શરીરથી ભિન્ન સ્વરૂપનો પાડોશી થઈને જે શરીરમાં ગમે તેવી અવસ્થાઓ થાય તે તું નથી, તે તારા નથી, તારા તેને ધ્યાનથી તું એને પાડોશમાં રહેલો એવો ભિન્ન સ્વરૂપે પોતાને જાણ. ભિન્ન જાણીને થોડો કાળ શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે પ્રત્યક્ષપણે આત્મા એટલે જગન્ય મુહૂર્ત અંતર્મૂર્ત પણ હવે તેમ જગન્ય અંતર્મૂર્ત પણ શરીરથી ભિન્ન ચેતન દ્રવ્ય રૂપે હું તારો પ્રત્યક્ષ અનુભવ કર, પ્રત્યક્ષ આસ્વાદ કરે છે, પ્રત્યક્ષ અનુભવ કર. જો તને કેટલી શાંતિનો આનંદનો સ્વાદ આવે છે એનો તું શરીરથી જુદો પડીને જરાક અનુભવ તો કર એમ કહે છે. ભાવાર્થ આમ છે કે શરીર તો અચેતન છે અને વિનશ્વર છે, શરીરથી ભિન્ન કોઈ તો પુરુષ એટલે આત્મા છે એવું જાણકું અથવા એવી પ્રતીતિ મીઠા દ્રષ્ટિ જીવોને પણ હોય છે, પરંતુ સાધી સિદ્ધિ તો એથી કાંઈ નથી. બાર મહિનામાં એક બે ચાર વાર તો પોપલીને સોમના અગ્નિ સંસ્કાર માટે સ્મશાનમાં જવાનું બને છે. એટલે શરીરથી કોઈ ભિન્ન આત્મા છે, હવે આ શરીરમાં ચેતન પણ રહ્યું નથી, આ મંડળાની મહેની તકે હવે જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી સતાવો એટલા માટે બોલીએ ઇલેક્ટ્રિક મઠ્યો જઈ ગયો. પહેલા આપણે આસાનાથી બાળ ચાર ચાર પાંચ પાંચ કલાક મશાનમાં નહેરવું પડે. મોટા શહેરમાં હવે અગ્નિ સંસ્કાર માટે એટલો ટાઈમ પણ જેવો લોકોને પોસાયો નથી. એટલા જીવ પાપ કરે છે, એટલા પરિણામો બગાડે છે શરીરના મહત્વને લઈને. એ શરીરને બહુ જલ્દીથી ખલાસ કરવાની ઉતાવળ એવો થઈ જાય છે. જેટલું જતન કરતો હતો એટલું જલ્દી જલ્દી અમે એને દેખાતો બંધ કરવા જવું ગમતો નથી. પછી કે એવું જાણપણ તો જગતમાં બધાને છે, આત્મા કંઈક ચાલ્યો જાય છે, શરીર જીવ રહે છે, શરીર તે આત્મા નથી, આત્મા તે શરીર નથી, આમાં તો કઈ દલીલ પણ ચાલે એવું નથી. એવું જાણપણ થાય છે પણ એ જાણપણાથી સાચી સિદ્ધિ નથી. શું કે એવું જાણપણ અને એવી પ્રતિક્રિયા એટલે ખાતરી, બધાને ખાતરી છે કે શરીરની એક વખત આ અવસ્થા થવાની થવાની ને મિથ્યાદૃષ્ટિ જીવોને પણ હોય છે. જગતના મિથ્યાદૃષ્ટિ જીવોને પણ એવી ખાતરી તો હોય છે, પણ એની પ્રતીતિ અને એવા જાણપણાથી સાધની સિદ્ધિ કાંઈ નથી. એવું જાણપણ કામમાં નથી આવતું એ આ જગ્યાએ લખે છે. આ જાણપણ ભેદજ્ઞાન વિષય છે તો પણ નકામા છે. કેવી રીતે એનો સાધનની સિદ્ધિ છે કે જ્યારે જીવ દ્રવ્યનો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ઉચ્ચારિત છે અને ત્યારે સફળ કર્મક્ષય લક્ષણ ભોગ પણ છે. જાણપણ કામમાં નહીં આવે એમ કે છે. જ્યારે જીવ દ્રવ્યનો દ્રવ્યનું પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે, આખું દ્રવ્ય લઈ લીધું અને અધ્યાત્મનું પ્રમાણ અથવા અનુભવ પ્રમાણ કહેવામાં આવે છે, કેમ કે અનુભવ પર્યાયમાં છે અને અવલંબન દ્રવ્યનું છે, ગુણમાં અભેદપણે દ્રવ્યમાં આવી જાય છે. જ્યારે જીવ દ્રવ્યનો દ્રવ્યનું પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન કાર્ય ઉત્પન્ન થાય છે. એ પ્રત્યક્ષ અનુભવમાં સમ્યક દર્શન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે અને સમ્યક ચારિત્ર પણ છે. એ મોક્ષ માર્ગ છે અને એ મોક્ષનું કારણ હોવાથી તેના દ્વારા સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ પણ છે. જ્યાં મોક્ષ માર્ગની વાત આવે છે ત્યાં મોક્ષની વાત સાથોસાથ જોડવામાં આવે છે. આ કાળે મોક્ષ નથી એ વાતને અત્યંત ગૌણ કરવામાં આવે છે. મોક્ષ માર્ગમાં જીવ આવ્યો એટલે જાણે કે મોક્ષમાં પહોંચી ગયો. હવે મોક્ષમાં પહોંચે કે નહીં એવી અમંગલ શંકા થતી નથી. અહીંયા કોઈ મુસાફરી જાય તો પણ એમ જ કે ઘરે થઈ ગયા તો ઉત્તરાયણ ગયા કે દેશમાં ગયા તમારા ગામે ગયા તરીકો સ્ટેશન પહોંચ્યા ન હોય पर हम जो आपने तो ये प्रकार में किसी से टैग दिया तो मेरी मोचे का रास्ता में एक्सीडेंट से फिर शंका पड़े तो शंका पड़े तो फिर से निकले खड़ा ये खतरे पूरी तरह तैयार અહિયાં જે લોકમાર્ગ આવે છે એનો મોક્ષ નિશ્ચિત હોય છે. તેથી આ કારણે મોક્ષ નથી એ વાત સર્વ જ્ઞાનીઓને જાણવા છતાં પણ જાણે જાણી નથી એવી રીતે ભાષામાં એ ધ્યાન ખેંચવા યોગ્ય છે કે જ્યાં જ્યાં મોક્ષમાર્ગનો વિષય ચાલે છે ત્યાં મોક્ષની વાત કરત જ જ્ઞાની સમસ્યા છે કે અમારે અનુભવ કરવો છે, અનુભવ કરવાની ભાવના ઘણી છે તો પણ અમને અનુભવ થતો નથી. આ સમસ્યા છે કે નહીં તો એનો એમ ચોખ્ખો ઉપાય કે કયા જીવે અત્યાર સુધીનો અનુભવ કર્યો કે જેને તત્વનું કુતૂહલ થયું તેને અનુભવ થયો. કુતૂહલ કહો, જિજ્ઞાસા કહો કે આત્મરુચિ કહો, ભાવના એની સાથે સાથે આવી જાય છે. પરપદાર્થનું કુતૂહલ, પરપદાર્થ સંબંધી જાણવાનું કુતૂહલ, જિજ્ઞાસા તે પરરુચિ છે, એટલે કે અનાત્મરુચિ છે. સ્વરૂપને ઓળખવા જાણવા અનુભવવા સંબંધીનું કુતૂહલ, કઈ રીતે મારો મને અનુભવ થાય એવું ઊંડું કુતૂહલ, ઊંડી જિજ્ઞાસા, ઊંડી ભાવના એ સ્વરૂપની રુચિ છે અને એ અનુભવનું કારણ
છે.
પણ એવી જિજ્ઞાસા થવી જોઈએ એવી જિજ્ઞાસા થવી જોઈએ કે એ જિજ્ઞાસા વર્ષ જીવના ખાવા પીવાના બધી જગ્યાએ જેટલા ઉદય છે બધા એટલા રસ કાપડી આનું નામ ઊંડી જિજ્ઞાસા. સામાન્ય જિજ્ઞાસા અને ઊંડી જિજ્ઞાસા વચ્ચે શું તફાવત છે? જેટલા મંદિર વસ્તી જેમાં ક્યાંય પણ પોતાના પુત્ર ધર્મમાં જાય છે બધા એમ પછી અમે તો ધર્મ કરવા જોઈએ છીએ અને આપણે તો ગુરુદેવ જેવા પુરુષ હોય અને મોક્ષ માર્ગની આટલી જો ચોખ્ખી વાત નહીં પછી આપણે અહીંયા આવતા હોય આપણા મંદિરોમાં ત્યારે તો દાવો કરવા મંદિર જઈએ અમારે અમારું કલ્યાણ કરવું હોય તો આવીએ ને તો મુંબઈમાં ભણો ને અમારે
સ્વાધ્યાય વિચાર પણ કરીએ
સ્વાધ્યાય રોજ કરીએ છીએ આટલા કલાક સ્વાધ્યાય કરીએ છીએ આટલું આટલું કરીએ છીએ ગણાવે એવું ન ગણાવે કે મારા છોકરાને પછી મારું ખબર આવી ગયો રાખીને મોટો એવું કોઈ ગણાવે જેને આત્મીયતા એટલી બધી છે પોતાના પરિવાર પ્રત્યે, કે મારા પરિવાર માટે મેં આટલું કરીને અપાડું ચડાવતા નથી, અને આજ તો એને કોકના માટે કરતા હોય. હું 4 કલાક માંગુ છું, હું તો 3 કલાક માંગુ છું, પણ જો તારા ઉદય ભાવોના રસ કાપ્યા હોય તો એ બધું જિજ્ઞાસા પૂર્વક કુતુહલ પૂર્વક થાય છે, નક્કી કોઈને દેખાડવા માટે થાય છે. હું આટલું કરું છું, હું આટલું કરું છું, હું આટલું કરું છું, એમ આવ્યા વિના. અને એ જ દર્શન નો તીવ્ર થયાનું લક્ષણ છે. કશાયમંદ થાય શાસ્ત્ર વાંચે, કશાયમંદ થાય, અને દર્શન નો એનો તીવ્ર થયા કરે સ્વરૂપાનુભવનું કારણ સ્વરૂપ ની ઊંડી જિજ્ઞાસા, એવી જિજ્ઞાસા આવ્યા વિના આપણા જે સૂક્ષ્મતા સૂક્ષ્મ થી સૂક્ષ્મ તત્વ છે ત્યાં સુધી સારું જ્ઞાન સૂક્ષ્મ થઈને પહોંચી શકશે. એની ઊંડી જિજ્ઞાસા આપણે તો ઊંડે જ આત્મતત્વ એવી ઊંડી જિજ્ઞાસા આપશે તો ઊંડે જઈશ, એમને ખાતરી કરી બસ એમ જ છે, હું એમ જ માનું છું. એ પ્રતિ સાધ્ય ની સિદ્ધિ કઈ નથી, એનાથી કોઈ સાધ્ય સિદ્ધિ થતી નથી. એટલે એમ કહે છે કે સર્વ કૌતુહલી સંત અનુભવશીલ અનુભવ સહજ અનુભવ વર્તે એને અનુભવશીલ કહે છે. એવો જીવ એવી રીતે રહે છે, એવી રીતે એ સ્થિતિ આવે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વરૂપને જોવા ઈચ્છે છે, અનુભવવા ઈચ્છે છે, એવો થયો હતો. અને એ સ્વરૂપ ને જોવા ઈચ્છે છે, કેવો થઈને જોવા ઈચ્છે છે, એ કથમ સુમૃત્વા કોઈ પણ પ્રકારે કોઈ પણ ઉપાયે અને મરીને પણ શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કથમ થી વ્રતવા વ્રતવા એટલે એમ કહે છે કે મરણ પર્યંત ની પ્રતિકૂળતાઓ કદાચ આવી પડે તો પણ તત્વની ઊંડી જિજ્ઞાસામાંથી પાછા આવવાનું કોઈ કારણ હોવું જોઈએ. આટલી તૈયારી હોવી જોઈએ. સ્વતત્વનું કુતુહલ સ્વતત્વની જિજ્ઞાસા કેટલી હોવી જોઈએ કે એક વાર મૃત્યુ પર્યંતના કોઈ સંયોગના પ્રકારો ઉભા થતા હોય તો ભલે ઉભા થાય, મારે એની દરકાર નથી, મારે મારું આત્મહિત કરવું છે, કોઈ પણ ભોગે કરવું છે, કોઈ પણ કિંમતે કરવું છે, એટલી જેની માનસિક તૈયારી થી અભિપ્રાય બદલાય છે એવા જીવને જ અનુભવ થાય છે, બીજા જીવને અનુભવ થતો નથી. એ તો જરાક સંયોગોમાં પ્રતિકૂળતા કે અપડે થાય છે એટલે તત્વના વિષયની ગૌરવ કરી નાખે છે અને સંયોગોને મુખ્ય કરી નાખે છે. એને આત્માનુભવ થવાની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. શું કહે છે? કે તેઓ થઈને કોઈ પણ પ્રકારે કોઈ પણ ઉપાયે મળીને પણ તું શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કર. શુદ્ધ ચૈતન્ય નો અનુભવ તો સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય તો નથી. સહજપણે થાય છે, કર્તૃત્વ બુદ્ધિ એ આવું કાર્ય થતું નથી. એ કહે છે કે એનો ભાવાર્થ એવો છે કે શુદ્ધ ચૈતન્ય નો અનુભવ તો સહજ શાંતિ છે. સહજ શાંતિ કેવી રીતે છે કે અંદરમાં જે અનંત આનંદની પરમાનંદની ખાણ છે, એ ખાણનું જેને આકર્ષણ થયું છે તે સહજપણે ખેંચાય છે એની બાજુ. એવી જે સહજ ખેંચાવાની પરિણતિ અથવા પ્રયત્ન અથવા પુરુષાર્થ, એવી સહજ વૃત્તિ એને સહજ સાધ્ય કહે છે. એને કર્તૃત્વના પ્રયત્નથી તે સાધ્ય યત્ન એટલે કર્તૃત્વના પ્રયત્નથી સાધ્ય નથી એમ લેવું. ત્યાં પુરુષાર્થ નથી, એવા પુરુષાર્થ અવળ છે કે તમને લાવવું પડતો નથી. પુરુષાર્થ વગરનો તો કોઈ જીવે જ નથી. વિરેકનું પરિણામ સદાય હોય છે, અવળા પુરુષાર્થ છે અથવા કરતા પણ પુરુષાર્થ છે તે સાધ્ય નથી, પણ સરળ પુરુષાર્થ છે તે સાધ્ય છે.
મારે કરવું જોઈએ ને કરવું જોઈએ એવા વિચારો માત્ર કર્યા કરે.
હા, એવું જાણતાનું તો કરે છે, એનાથી તો કૌતુહલી થઈને જિજ્ઞાસુ થઈને જો પોતાના સ્વરૂપને દેખે તો એને પોતામાં જ અનંત આનંદ ભરેલો છે, જેની હદ નથી, જેની સીમા નથી, એવો અપરિમિત આનંદ અંદરમાં ભરેલો છે. એ જબરજસ્ત સર્વ મોક્ષમાર્ગી ધર્માત્માઓના આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે. બીજા તો એવા આનંદ અનુભવ છે, પણ એ આનંદની પ્રોપર્ટી એવી છે કે એનું આકર્ષણ થયા વિના
આકર્ષણમાં આવીને સહજ ભાવ ઉત્પન્ન થવો,
સહજ ખેંચાય છે. પરિણામ જ્યાં સુખ નથી ત્યાં સુખનો નિશ્ચય જૂઠો કર્યો છે. કેવો નિશ્ચય છે? જૂઠો નિશ્ચય છે. તો પણ જીવના પરિણામ આકર્ષિત થઈને ખેંચાઈને ચાલ્યા જાય છે. રોકવા હોય તો પોતે રોકી શકતો નથી. આ તો બધાને અનુભવ ગુજર છે કે નહીં? તો પછી જે ખરેખર અનંત આનંદ સ્વરૂપ જ છે, આત્મા આનંદની કાતળી છે. આત્મા આનંદની મૂર્તિ છે, જેમાં બે હદ આનંદ ભરેલો છે. એ આનંદ દેખાય અને આનંદ પ્રત્યે પરિણામ ન ખેંચાય એ બની શકવાની અત્યંત ઉપાદેયપૂર્ણ દ્રઢ છે. આટલું કહીને અનંત ઉપાદેયપૂર્ણ છે, પોતાના અનુભવનું ઉપાદેયપૂર્ણ અત્યંત છે એવું દ્રઢ કર્યું છે. દ્રઢ કરવા માટે એમ કહ્યું કે તું મળીને પણ કર, એનો કર્તૃત્વ માનવું જોવા શક્ય છે. પણ એ અત્યંત ઉપાદેય છે એવો સારાંશ એમાંથી ગ્રહણ કરવો. અમૂલ કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાન માત્ર છે, એનાથી શું કઈ કાર્ય સિદ્ધિ છે? અનુભવ કહેતા તો જ્ઞાન માત્ર, એ અનુભવ હું જ્ઞાન માત્ર છું એવું પોતાપણે અનુભવમાં આવતું જ્ઞાન એ જ સ્વાનુભવ છે, તો એનાથી શું કાર્ય સિદ્ધિ છે? એમ થયું એટલે આમાં કાર્ય શું થઈ ગયું? તે પણ અહીંયા જગદીશ કહે છે કે જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે દેવકર્મ ભાવકર્મ નો કર્માત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે એકત્વ સંસ્કાર રૂપ હું દેવ છું, હું મનુષ્ય છું, હું ગ્રહેંશ છું, હું રાખી છું ઇત્યાદિ રૂપ તથા હું સુખી છું, હું દુઃખી છું ઇત્યાદિ રૂપ તથા હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ રૂપ તથા હું યતિ છું એટલે જાગી છું અથવા વિનાશ છું ઇત્યાદિ રૂપ ઇત્યાદિ રૂપ પ્રતીક એવો છે જે દર્શનનો નો એટલે દર્શનનો અર્થાત વિપરીત પણ તેને અનુભવ થતા નહેતર જ અનુભવ થતા નહેતર જ હે જીવ તું પોતાની બુદ્ધિથી તું જ છોડીશ. શું કહે છે? અનુભવથી કાર્ય સિદ્ધિ શું થઈ? આત્માએ પોતાનો સ્વાનુભવ કર્યો, જ્ઞાન માત્રપણે પોતાનો અનુભવ કર્યો, તો એમાં શું સિદ્ધ થયું? એમાં કાર્ય શું થયું? તો કે કાર્ય એ થયું કે અનાદિથી જે એકત્વ બુદ્ધિ હતી અથવા વિપરીત પ્રતીતિ હતી તે અનેક પ્રકારે હોય છે. જેમ કે અત્યારે મનુષ્ય મને પોતે પોતાને ભાષે છે, લાગે છે આત્મા ખરેખર સ્વરૂપે મનુષ્ય નથી, તો પણ પોતાને ફળા ફળા હું મનુષ્ય છું, હું દુઃખી છું અથવા કોઈ સુખી હોય તો પોતાને હું સુખી છું ત્યાગી હોય તો ત્યાગી માને, ગ્રસ્તી હોય તો ગ્રસ્તી માને. એ બધું વિપરીત પણ છે, છૂટી જાય છે. પોતાનો સ્વાનુભવ થતા માન્યતાની આવી વિપરીતતા છૂટી જાય છે એમ કેવું છે. એક વર્તમાન ભાવ જે અત્યારે હૃદયમાં વર્તે છે એ ભાવ ખરેખર એ ભાવ રૂપે હું નથી. જીવ તો ભાવના કોઈ કોઈ એક નાના મોટા પ્રસંગો માટે ગાઈ જાય છે, અનંત કાળમાં જેટલા ભાવ થયા તે મારા થયા હતા, માયના હતા ભલે, પણ ખરેખર ભાવ રહી તત્વ છે મારું. ભાવરહિત જે મારું તત્વ છે એના ભાવ કે ભાવના કારણરૂપ કોઈ સત્વ નથી, કોઈ કારણ નથી, કોઈ ગંધ નથી, કોઈ પડછાયો પણ નથી. એવું ભાવના અભાવ સ્વરૂપ મારું સ્વરૂપ છે એવું સ્વાનુભવ ગોચર થાય છે ત્યારે ભાવ સંબંધીની તમામ કલ્પના અને માન્યતા છૂટી જાય છે. એમ કે છે મને સમય દર્શન થયું છે કે નહીં એ કોઈ જ્ઞાની સર્ટિફાઈડ કરે તો મને સમય દર્શન અને નહીતર મને નહીં એવું સમય દર્શન જયારે થાય એને હતું નથી. પોતાની બુદ્ધિમાં એની વાત આવે છે કે હવે મને મારા શરીરથી અને રાગાદીથી મારું ચૈતન્ય સ્વરૂપ ભિન્ન અનુભવવા આવે છે. એક નિર્વિકલ્પ શુદ્ધોપયોગનો એવો પ્રસંગ ઉત્પન્ન થઈ ગયો અંદરમાં કે ફળાટ થઈને જીવને ચૈતન્યને રાગ અને શરીર જુદા થઈ ગયા. શ્રીમદજી ને પત્ર લખાયો છે. પોતે તો મૃતાવસ્થામાં મરણ પછી હતા. આપની કૃપાથી આ શરીર અને આત્મા ફળાટ લઈને જુદા પડી ગયા છે આ દિવસે, અને ત્યારથી સહજ ભિન્ન દિશામાં વર્તે છે. ત્યારથી આ અનુભવ થયો, ત્યારથી સહજ શરીરથી ભિન્ન આત્મા વર્તે છે. હવે આ શરીર સંબંધી ચિંતાનો કોઈ વિકલ્પ રહ્યો નથી. એ અનુભવ થતા જે સ્થિતિ ઉત્પન્ન થાય છે, એ પોતાને બુદ્ધિ ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે, એમાં પોતાને શંકા પડતી નથી. ભાવા સ્થાન છે કે અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે, એકત્વ મોહ મિથ્યાત્વ રૂપ દ્રવ્યના વિભાવ પરિણામ છે. તો પણ તેમને એટલે અનુભવને અને મિથ્યાત્વના મટવાને પરસ્પર આપસમાં કારણ કાર્ય પણ છે. શું કહે છે કે ભાવાર્થ એ છે કે જ્યારે અનુભવ હું જ્ઞાન માત્ર છું એવો અનુભવ થાય એ વસ્તુ છે, એમ જ્યારે અનુભવ થાય છે ત્યારે એકત્વ બુદ્ધિ અથવા એકત્વપણાનો મોહ જે જીવના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ છે, ઇન્દ્રના જીવતરના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ છે, તો પણ તે જ મટે છે, તે છૂટે છે, એનો અભાવ થાય છે અને અનુભવ થાય છે. તેમને એટલે અનુભવને અને વિચારના મટવાને કાર્યકારણ સમજે છે. એટલે એમ છે કે કોઈ પણ જીવને સ્વરૂપાનુભવ થાય અને એનું વિચાર ન જાય એમ બધો સ્વરૂપાનુભવ થાય ત્યારે મિથ્યાત્મ મટે મટે ને મટે તેનું વર્ણન કરે છે કે જે કાળે જીવને અનુભવ થાય છે તે કાળે મિથ્યાત્મ પરિણમન મટે છે, સર્વથા અવશ્ય મટે છે. મટે છે એમને પણ નિયમબદ્ધપણે મટે છે, સર્વથા મટે છે, થોડુંક મિથ્યાત્વ સહી જાય છે એવું કદી બધો નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં જે જે આત્માઓને અનુભવ થયો તે તે આત્માઓને મિથ્યાત્વ સર્વથા અવશ્યપણે મટ્યું જ છે, એમાં કોઈ નિશંક અને નિસંશય વાત છે, એમાં કોઈ શંકા કરવાનો અવકાશ નથી. જે કાળે પરિણામ મટે છે તે કાળે અવશ્ય અનુભવ શક્તિ થાય છે. જીવમાં સ્વાનુભવની શક્તિ ક્યારે થાય છે તે મિથ્યાત્વ પરિણામ મટે ત્યારે. મિથ્યાત્વનો એમને એમ ચાલુ રહે અને જીવને સ્વાનુભવ થાય અથવા સ્વાનુભવ કરવાની શક્તિ હોય એ કરી રાખી દીધી. જીવ સમજી પંચેન્દ્રિય છે એને અનુભવ થાય છે. જે જીવ સમજી પંચેન્દ્રિય હોય તેને અનુભવ થાય. મન વગરના અસમની પંચેન્દ્રિયથી માનીને ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય એક ઇન્દ્રિયને આત્માનુભવ થઈ શકતો નથી. એનો અર્થ શું? એનો એ અર્થ છે શું કે જીવમાં સમજી પંચેન્દ્રિય જીવમાં અનુભવ કરવાની શક્તિ છે. હવે વિચારવા યોગ્ય એક બીજો પ્રશ્ન, આપણે અત્યારે સમજી પંચેન્દ્રિયની શક્તિ છે એમ સર્વજ્ઞ વિતરાજ્ય, તો અનુભવ કરવાની શક્તિ હોવા છતાં કેમ અનુભવ થતો નથી? આ રીતે વિચારણીય સ્થળ છે, વિચારવા યોગ્ય વિષય છે. જો અત્યારે મારા આત્મામાં અનુભવ કરવાની શક્તિ છે તો પછી અનુભવ કેમ થતો નથી? પ્રગટ શક્તિ છે, ત્રિકાળી અનંત શક્તિ છે એની વાત નથી, પર્યાયમાં વ્યક્ત થયેલી શક્તિની વાત છે. તો કે જેને દર્શનનું ચાલુ છે એનું પરિણામ સ્વરૂપાનુભવ થાય એ પ્રકારની શક્તિ મને આવી શકે, અથવા અનુભવ કરવાની એની જે શક્તિ છે એ શક્તિ પરપદાર્થનો અનુભવ કરવા ના શકાય. પોતાનું શરીર બગડે એવો પણ ખર્ચ કરી શકે. એની પાસે પૈસા છે તે શક્તિ છે, સમજી લો. એમ આ જીવને સમની પંચેન્દ્રિય જીવને શક્તિ છે, પણ તે શક્તિનો પ્રયોગ વિપરીત ગણવામાં જાય છે અને પોતે પોતાને અનંત દુઃખમાં ધકેલવાનો પોતે જ કારણ બને. જે કાળે મિથ્યાત્મક પરિણામ મટે છે તે કાળે અવશ્ય અનુભવ શક્તિ થાય છે. અનુભવ થાય છે અનુભવ શક્તિ જે અવળી હતી તે સવળી થાય છે એમ કહેવું છે. આ જરા ઊંડી વિચારણાનું સ્થળ છે. પરિણમન જે રીતે મટે છે તે રીતે કરે છે કે પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુનો સ્વસંવેદન પ્રત્યક્ષપણે આસ્વાદન લઈ લીધો. સમ આલોક્ય, આલોક્ય એટલે જોવું, સમ્યક પ્રકારે સંસ્કૃતનો શબ્દાર્થ એટલો થાય છે. પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુને સ્વરૂપ સન્મુખ થઈને અનુભવમાં લેવી, પ્રત્યક્ષપણે અનુભવમાં લેવાથી મિથ્યાત્વ પરિણમન અવશ્ય મટે મટે ને મટે. એવું છે તે શુદ્ધ ચેતન, એવું જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે કેવું છે કે અનાદિ નિધન પ્રગટપણે ચેતના રૂપ પરણવી રહેવાનું છે. આ ચૈતન્ય દ્રવ્ય વિલસંતમ વિલસી રહ્યું છે, એના લીધે તો દૂર થી માની કે ઘણા પ્રકાર થઈ જાય, એના ડિવિઝન માં તો અનાદિ અનંતતા નથી. પ્રગટ લક્ષણે ભાન ભાન ક્યાંથી થાય છે? આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહિત છે કે તેથી કેવળ સ્વામી મોક્ષ થઈ ગયો. તારી નજર બીજી બાજુ છે એટલે તને ખબર નથી, એટલી વાત છે. આવડે તો કોડી નો છે, ન આવડે તો મોટો કરોડ જીવ છે. ફક્ત જીવને પડખું ફેરવાનું છે. પડખું ફેરવે એટલે સ્વસ્થનું થાય, આટલું કામ છે. જીવ જીવ છે, અજીવ જીવ છે, રાગ રાગ છે. જેમ છે તેમ માત્ર જોવું છે. શું? જેમ છે તેમ માત્ર જોવું છે, પછી કઈ કરવાનું રહેતો નથી. પછી અપેક્ષા એમ કહેવાય કે ઉલટું કરતો હતો એટલે એમ ન કરજો તો તે તું જો. જોવાનો તારો સ્વભાવ છે તો પછી જેમ છે તેમ સમજો, એટલું જ કર્તવ્ય છે. તેથી વિશેષ નથી એ અનાદી અનંતપણે પ્રગટપણે પ્રગટપણે ચેતના અનુસરણ માથું ભેખડમાં છે. પાણીના પ્રવાહને લીધે નીચે છે. કોઈ નાવા પડે તો બે મૂકી પાડે માથું નીચે પગ ઉપર હોય એમાં માથું હલવાય જાય. પછી કેવી રીતે માથું નીકળે એને ખબર ન આવે. અહીંયા ખબર નથી પડતી કે આ બધી જે નીકળે કે આ બધું પછી ચફળિયા મારે મૂંઝાય. એમ ઉપાધિમાં આ જીવ મૂંઝાયેલો જગત આખું ઉપાધિથી મૂંઝાયેલું પડ્યું છે. એ સત્પુરુષોની કરુણા છે કે એ જીવને મૂંઝવણમાંથી બહાર કાઢી રહી છે અને શાશ્વત શાંતિનો ઉપાય દર્શાવે
છે. પતિભાઈ બપોરના ભાવનગર જવા માટે નીકળી જવાના છે, માટે રાતના પતિભાઈના પ્રવચનનો અને સત્પુરુષોનો કાર્યક્રમ હતી. આજે રાતના 9 થી 9 પૂજ્ય ગુરુદેવજીનું પ્રવચન. આવતીકાલે સોમવારે ભગવતી માતાનો સમાધિ દિવસ છે.
જીવ ઉદયના પ્રસંગમાં રત રહે છે એટલે કે એને પર્યાયમાં ફેરફાર કરવાની ભાવના થયા કરે છે, તો આ ભૂલ સુધારવા માટે માર્ગદર્શન આપશે. ક્રમબદ્ધ પર્યાય યાદ થતા પણ આવું થયા છે.
જ્યારે આપણે તત્વનો અભ્યાસ કરીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એમાં જાણતો થાય છે કે એથી આગળ કઈ થાય છે. આ વિચાર આપણા માટે વિષય ઉભો થયો છે. બહુ ભાગ એવું થયું છે કે જાણપણાને જ્ઞાન માનવામાં આવ્યું છે અને જાણપણ થયું એટલે જાણે મને જ્ઞાન થયું છે, હું જાણું છું, એ પ્રકારની એક નવી વિકૃતિ ઉત્પન્ન થાય છે. એના ઉપર આજનું જે કહ્યું કે જાણપણ થાય છે કોઈ સાધ્ય ને સિદ્ધિ નથી, એવું જાણપણ થઈ જાય એટલે કોઈ સાધ્યની સિદ્ધિ નથી, પરિણામ જ થતા સાધ્યની સિદ્ધિ છે. તો જે કંઈ જાણ્યું છે છતાં કામમાં નથી આવતું એનું કારણ એ છે કે જાણવા છતાં પરિણામ થવા સુધી પોતે પ્રયત્ન કર્યા નથી, એ પ્રયત્નને સમજ્યો નથી, એ પ્રયત્નની રીત અને વિધિને અનુસર્યો નથી, એટલે જાણપણ રહી જાય છે પણ કંઈ કામમાં આવતું નથી, એ પરિસ્થિતિ થાય છે. આ એક આપણા સમાજમાં બહુ વ્યાપકપણે ઉત્પન્ન થયેલી ફરિયાદ છે અથવા પરિસ્થિતિ છે. એ વાંચતા સાંભળતા વર્ષો થયા પણ કાર્યસિદ્ધિ બાજુમાં સરવાળે સમય એ જો વિચારવા બેસીએ તો ચિત્ર ઘણું નિરાશાસ્પદ છે. એટલા માટે આવો જગતમાં અજોડ એવો વિષય જ્યારે સામે આવ્યો છે ત્યારે એની પૂરી ગંભીરતા સમજી લે, એવી રીતે તે આત્મસાત થાય, પરિણામ થાય, એ એક જ જગ્યાએ પોતાની શક્તિ કેન્દ્રિત કરીને આત્મને કરી લેવાનું છે. માત્ર જાણપણાથી તો કાંઈ લાભ થવાના નથી, પરલક્ષ જ્ઞાનનો ઘાટ અહંપણાનું કારણ થતાં, અભિમાનનું ગમે કારણ થતાં બચી શકશે નહીં. એટલે વાત એ છે કે પરિણામ બાજુ જાણપણાની કિંમત કાંઈ નથી એમ જાણીને પરિણામ બાજુ જવું જોઈએ, એ દિશા પકડવી જોઈએ અને એ કાર્યનો આરંભ કરવો જોઈએ. જાણપણાને ઉદયમાં લાગુ કેમ કરવાનું છે, કર્મ બધ છે તો પછી જ્યારે પોતે પ્રસંગે એ કર્મને ફેરવવા માટે એને ઉદય ભાવ આવે છે ત્યારે પેલા જાણપણાને શા માટે લાગુ કરવાનું છે, કાર્ય તો અંદરમાં આટલું પ્રારંભ છે કરવાનું છે, જે કામ શરૂ કરવું છે પરિણામ માટે એ આ રીતે શરૂ કરવાનું છે કે જે જાણ્યું છે તેને અનુભવવા માટેનો પ્રયત્ન કરવો, કે હું જે જાણું છું એવું હું અનુભવું, જાણું છું એથી હું તો કેમ અનુભવું, આટલી અંદરમાં જાગૃતિ રાખે તો પરિણામની દિશા ખુલે, પરિણામનો પ્રસાદ ચાલે, નહીં તો જ્ઞાન પણ અનુસંધાન થયા વિના.
એટલે સંબંધ જાણ્યા છતાં પણ એનો ઉપયોગ કરી શકતો નથી, તો ક્રમબદ્ધની સાથે જેમ પરિણામન થવું જોઈએ એમ કહ્યું, તો ક્રમબદ્ધની સાથે પરિણામનમાં બીજો કોઈ ભાવ પર સાથે જાણવામાં રહેવો જોઈએ વિશેષપણે એવું કહે છે.
ક્રમબદ્ધ તો પર્યાય વિષયક ન્યાય હોવા છતાં દ્રવ્યનો આશ્રય કરાવવા માટેના મુખ્ય હેતુથી એ વાત નીકળેલી છે. આત્મા માત્ર દાયક છે અને માત્ર હું નાયક તત્વ છું એ અંતર સાવધાની રહેતા પછી જે કાંઈ સંયોગો અને પરિણામોમાં જે કાંઈ જ્યારે થાય છે તે તેના સ્વકાળમાં ક્રમ અનુસાર થાય છે એનું ગૌણ પણ અને ઉપેક્ષા કરવા માટે સ્વરૂપના આશરે એ કાર્ય કરવાનું એ રીતે એ ન્યાયનો ધ્યાન થયો છે એ આભાર એ લક્ષ્મણ. નાયક પણ નહી તો ત્યાં બેસીને ત્યાં અનુભવ રહીને ક્રમબદ્ધ ને જાય છે. આ પહેલો સવાલ છે. ક્રમબદ્ધની વાત મુખ્ય નથી, પણ ક્યાં ઉભા રહેતા ક્રમબદ્ધ છે તે વાત મુખ્ય છે. ગુરુદેવ શ્રી એમ કહે છે કે આત્મા જ્ઞાયક છે એ વાત મુખ્ય છે. ત્યાં તો ઉભો રહે અને પર્યાયની ક્રમબદ્ધતાની પ્રતિ આવશે અને કોઈ પર્યાયની તારે ચિંતા કરવી પડશે. નહીં ફેરફાર કરવાની બુદ્ધિ તને નહીં દે. નાયક પણ આવેલા ભાવથી તને ફેરફાર કરવાની બુદ્ધિ ચાલી જશે. એ કરતા બુદ્ધિ છે. જ્યારે કંડોલવાની વિશે કીધું પરમગુરુનો ત્યારે બીજું નંદા પંડિત એ કાગળ રોડ કર્યું છે. અને ધાર્મિક અખબારોમાં ગુરુદેવનો વિરોધ કર્યો. સોનગઢમાં ઝેરના ઇન્જેક્શન દેવાય છે. એ દિશાને ગુરુદેવે સેંકડો ન્યાય કર્યા. એમનું જે જ્ઞાન સમુદ્ર છે વિશ્વ અને સેંકડો ન્યાયશ્રીની વાતને સિદ્ધ કરી અને એમાંથી પારમાર્થિક ઉપલબ્ધિ શું થાય છે તે વાત અમે જોવાની સ્થાપી છે. અને જૈન દર્શનમાં અમૂલ્ય વસ્તુ એને પ્રતિપાદન કર્યું છે. ગુરુદેવ પહેલાં તો એ વાત ક્યાંય ગુરુદેવ પહેલાં તો એ વાત ક્યાંય હતી નહીં અને એ વાતની પ્રસિદ્ધિ પણ ગુરુદેવ થઈ થઈ છે. એક ન્યાય તો એ ન્યાય ગુરુદેવની એક પર્યાય થઈ ગઈ છે. એમ કહીએ તો પણ ચાલે માટે એનો નકાર અસમજણથી કોઈ કરે તો તે કરવાની નિયમ.
એટલે જેમ અહીં વરસમાં આવ્યું કે જેમ અનુભવ શક્તિ ઉત્પન્ન થઈ તો એવી જ રીતે પર્યાયની ઉપેક્ષા શક્તિ પણ નાયક તત્વનો આશ્રય લેતા જ થઈ શકે
છે. નાયકનો આશ્રય લેતા પર્યાયની ઉપેક્ષા થયા વિના કેમ કે નાયક અંતર તત્વ છે અને પર્યાય બાહ્ય તત્વ છે. શોભાનિધિના દૃશ્ય પ્રકાશમાં એવી છે કે નાયક છે તે અંતર તત્વ છે અને શુદ્ધ કે અશુદ્ધ પર્યાય બંને બાહ્ય તત્વ છે. પર્યાય માત્ર બાહ્ય તત્વ છે. તો જેને અંતર સાવધાની આવે તેને બહારની સાવધાની ન રહે. જેને પર્યાયની સાવધાની રહે તેને અંતરમાં સ્વરૂપની સાવધાની ન રહે. એ સ્વચ્છ બે વિરુદ્ધ વિષયમાં સાવધાની રહી શકતી નથી. એટલે પર્યાયનો ઉપેક્ષા સહજ જ થાય છે અને તે કર્તવ્ય છે.
એ બહુ મોટી વાત કહી હતી કે જાણે કર્મબદ્ધની જે સિદ્ધા છે હો જાણ પણ ન કરે એ તો સરવટી નહીં નથી. આમ અને સત્તર ની વાત સરવટી કી શ્રદ્ધા નથી આપણે આપને જૈન જૈન કહે
છે. એ ક્રમબદ્ધને નથી સ્વીકારતો કે સરવટીને નથી સ્વીકારતો એ જ્ઞાન પણ
ન્યાય સંભવી શકે છે.
હું જાણનાર માત્ર છું એની સાવધાનીમાં કરનાર નથી. હું કરતો તો એ છે નાશ થઈ શકે. આપણે
આજે સુભાષભાઈ વિશે કહ્યું એ ભાઈની એ વિશે વિશેષ જાણવાની ભાવના છે એમના ગુણો વિશે કઈ વિશેષ જાણકારી હોય તો
સૌભાગ્યભાઈ સાયલાના ખાનકવાસી સમાજમાં હતા અને કોઈની પાત્રતા વર્ષ ઘણા વખતથી કોઈ સત્પુરુષનો શોખ હતા. ઇતિહાસમાં એમ કહે છે કે એમના પિતાશ્રીએ રાજસ્થાનમાં કોઈ સ્થાનક વાસી બહુ મંદ કશાવી સાધુને ખૂબ સેવા કરે સેવા ચાકરી અને એમણે એક ચિઠ્ઠી એને લખી આપેલી એમના પિતાશ્રીને કે આ બીજ જ્ઞાનનો વિષય છે પરંતુ સત્પુરુષ શક્ય આનો મર્મ સમજે રહેશે માટે સત્પુરુષને શોધવા માટે આ એક તમને સાધન કામમાં આવશે. એમના પિતાશ્રી આયુષ્ય પૂરું થયું ત્યાં સુધી કોઈ નામ મોટું હોય એવા માણસો મહાત્માઓ પાસે ગયા છે કોઈ એનો ઉકેલ નહીં આપેલો. સૌભાગભાઈને ચેતાજીના કે કોઈ સત્પુરુષ હશે જ્ઞાનનો ઉકેલ આપશે ત્યારે સત્પુરુષને શોધવા આવે તો કોઈ પણ જગ્યાએ અખતરો કરવાના કામમાં આવે એવી ચીજ છે. નવદ કૃપાળુજનની 23 વર્ષની ઉંમરે એમની પ્રસિદ્ધિ થતા એમનું નામ પણ એમના જાણવામાં આવ્યું અને જ્યારે મોરબીમાં હતા ત્યારે એમને મળવા આવ્યા હતા. આ કાગળ લઈને જ્યારે પહોંચ્યા ત્યારે કૃપાળુજી સામેથી એમ કહ્યું કે આવું પ્રભાત થાય તમે તો આ કામે એવા લાગે એમ કરીને એક ચિઠ્ઠી સામેથી પોતે આપી કે જેમાં એ વિષય સંબંધી પોતે લઈ આવ્યા હતા. યુગાનું યુગ બની ગયો કે એમને ત્યારથી એ સત્પુરુષની પ્રસિદ્ધિ આવી છે. કેવી પ્રસિદ્ધિ આવી કે પરમેશ્વર બુદ્ધિએ અથવા સર્વાત્મ બુદ્ધિએ પરિસ્થિતિ બીજી બાજુ એવી પણ હતી કે એમને ડુંગરભાઈ ગોસવાયા કરે સાયદાની અંદર એમના મિત્ર હતા એનો સમાગમ થતો હતો કે જેમની શ્રદ્ધા એ વખતે વેદાંત ઉપરની અને ચમત્કારોમાં વિશ્વાસ રાખવાનો નથી. સુભાષભાઈ આર્થિક સ્થિતિ નબળા હોવાથી આર્થિક સ્થિતિ સુધારવાની એમના પરિણામોમાં ભાવના એ પ્રકારના કારણે તીવ્રતા છે અને એમાં ચમત્કારનો જે વિષય છે એ પ્રલોભનનું કારણ છે. હવે એ પ્રકારની શ્રદ્ધા છે એ દર્શનનો જે તીવ્ર કરે છે. બીજી બાજુ સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ અને બહુમાન એ દર્શન મોહને મંદ કરે છે. આવી એક વિચિત્ર પરિસ્થિતિમાં એ મુકાયા. એ પહેલા તો એક બાજુ જતા પણ કૃપાળુ જે મળ્યા પછી વિચિત પરિસ્થિતિમાં મુકાય અને ત્યાર પછી એમનો જે પત્ર વ્યવહાર થયેલો એ પત્ર વ્યવહારમાં એમને શું વિચારવા પડતી છે અને એનું કારણ કૃપાળુ જેનું સક્ષમ છે. જ્યારે જ્યારે નિવૃત્તિ ક્ષેત્રમાં કૃપાળુદેવ જતા ત્યારે એ બધા સંયોગોને ગૌણ કરીને એમને સાથે રહ્યા એમ પ્રત્યક્ષ સમાગમ પણ ઘણા એમને કર્યું અને પત્રોનો સમાગમ પણ પત્રો દ્વારા સૌથી વધારે એમને કર્યું. એમ સાબિત કરે છે કે એમને એમના પ્રત્યે કેટલું બહુમાન કેટલી શક્તિ અને
તીવ્રતા થવાના કારણો હતા વેદાંત બાજીને સ્વતા ચમત્કાર પ્રત્યેનો વિશ્વાસ એ બધો નીકળતો ગયો અને પોતે આંતરિક રીતે ઘણા દર્શનોની મંદતા માં ઉંમરમાં એ લગભગ 44 વર્ષ થતા હતા લગભગ 67 વર્ષ એમને પરિચય થયો ત્યાર પછી 6-7 વર્ષ એમનું આયુષ્ય એ આયુષ્યમાં છેલ્લે છેલ્લે બીજી બધી બીજો બધો જે વિપરીતતાનો કચરો હતો એ સાફ થઈ ગયો એ જ માત્ર એમને કૃપાળુદેવ પ્રત્યે અનન્ય સત્કારે એવા પૂરા થવાના છેલ્લા દિવસો ત્યારે એમને કૃપાળુદેવને વિનંતી કરી કે હવે મારું શરીર મુસાફરી કરી શકે એવું નથી માટે આપના દર્શનની ભાવના છે જરૂર સાંજના પધારો કૃપાળુદેવી દિવસોમાં 35 વર્ષ છે લગભગ વ્યવસાયથી નિવૃત્ત થયા હતા અને એ વર્ષમાં એ ભવાનિયા અને મોરબી થયા છે ભવાનિયા અને મોરબી હોવા છતાં એટલે સાયરાથી બહુ દૂર નહીં હોવા છતાં પણ એ ત્યાં આવવા માટે એક પછી એક વાયદા થયા છે અઠવાડિયા 15 દિવસ અઠવાડિયા 15 દિવસના વાયદા થયા છે જેમ જેમ સમય જતો તેમ તેમ યોગ્યતા વર્ષ અથવા સુપાત્રતા વર્ષ સુભાગભાઈને તીવ્રથી તીવ્ર વૃત્તિ થવા માંડી કે આપને પ્રત્યેક સમારોહ હું ઈચ્છું છું છેવટે દર્શન માટે બનાવું તમે કૃપાળુદેવ બહુ વિચક્ષણ પુરુષ છે એમણે જોયું કે ભાવના જેટલી વધે એટલો જ ફાયદો છે એટલે એ વાતને ખેંચવાનું ત્યારે ખાવું છું ખાવું છું ખાવું છું ખાવું છું ભૂખ લાગી હોય તરસ લાગી હોય ભોજન દેખાડે પણ ખાવા દે તો કેવી તલ પાપડ પરિણામની સ્થિતિ થઈ જાય એને ઉગ્ર ને ઉગ્ર ભાવનામાં આવવા લાગ્યા કોઈ વખત તો એમના પ્રત્યેના અનન્ય પ્રેમને લઈને ઓળંભો પણ આપે કે તમારો અહીં આવવામાં જાય છે શું તમારા માયદા ચોરસ પણ આવતા નથી એમ અખંડ એવું છે તો ઓળંભો પણ નથી પણ છતાંય તો ખેંચે જ રાખું ખેંચે જ રાખું જોઉં તો ખરો ત્યાં સુધી ખેંચાય છે તાણું હતું પણ તળવું નહોતું એ છેલ્લો કાગળ જયારે એવો આવ્યો કે હવે મારો દેહ માંગી છે નહીં છૂટે પણ આપના વિયોગથી છૂટી જશે એવી પરિસ્થિતિ દેખાય છે મને એવું જ લાગે તો આવજો વધારે તમને શું લખવાનું હોય મારે કે તમે બધું સમજો છો નાની કરું છો ત્યારે ખ્યાલ આવી ગયો કે આ છેલ્લી પરિસ્થિતિ અસહ્ય પરિસ્થિતિમાં એની ભાવના આવી છે મફતમાં મળે ને એની કિંમત ન હોય પછી સાંજ આવ્યા છે સાંજ આવીને એમને ઈડર લઈ ગયા છે એવી માનવીની પરિસ્થિતિમાં ઈડર જવા માટે છોકરાઓ ના કરે છે બાપટીને શરીરની સ્થિતિ ક્યાં જેવી છે સ્ટેશન સુધી તો ગાડા પણ જોવું પડે સાયલા છે ત્યાં પછી ટ્રેન મળે ત્યાં એમને એમને જે આત્મદાન થવા સંબંધી માટે છેલ્લી હદનું જે કાંઈ કહેવું છે અથવા એમ વિચારી શકાય કે પ્રત્યક્ષ
પ્રત્યક્ષ અંશ ઉપર છે. અનંત પ્રત્યક્ષ આત્મા કેવી રીતે જોવાય છે અંદરમાં રાગથી સહેજ ખસીને અંશે ખસીને અંશે રાગનો અભાવ કરીને જ્ઞાનના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રત્યક્ષતાના આધારે અનંત પ્રત્યક્ષ વસ્તુ છે એ કેવી રીતે જોવાય છે એવી બધું છેલ્લું જ્ઞાન દર્શાવ્યું છે. અને કોઈ ઉભી ચડી ગયા છે ત્યાંથી આવ્યા પછી ચાર પાંચ દિવસમાં એમને અનુભવ થયો છે એ વાત એમને અનુભવમાં પ્રસિદ્ધ કર્યું પત્રમાં પ્રસિદ્ધ કરી છે. પોતે તો લખી શકતા નહોતા વાંચી શકતા નહોતા આખે પણ જાણ ઘણી હતી એમના દીકરા એમાં પોતાના અનુભવની વાત પણ એમને ઉપકાર ગઈને દર્શાવી છે અને સહજથી દેખા બતાવી છે. અને એમનું જે એ પણ બહુ સમાધિ દશામાં થયું છે કે જેની પ્રશંસા એમના દેહાંશ છે એમના કુટુંબ પરિવારને જે પત્ર લીધો છે એ પત્રમાં 780 નંબરનો પત્ર એમાં એ વાત સ્પષ્ટ થાય છે. એમની જે આખી ઊંચી કોપેલી હતી આમ એ આર્થિક રીતે ઘણા ભીસાતા એવા શિયરોની વચ્ચે પણ આત્મજ્ઞાન શરીરની અવસ્થા એકદમ જર્જરિત થવા છતાં માનવી અને વૃદ્ધાવસ્થા આવવા છતાં આત્માનો પુરુષાર્થ કરીને ભવભ્રમણનો નાશ કરી શકાય છે એવી ઉપલબ્ધિ આ એક જીવંત દૃષ્ટાંત છે. એની મનુષ્યને પ્રેરણા થઈ ગઈ છે.